એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સામગ્રી એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવી છે. આજે આપણે એમ કે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ મહત્વના વિવેચક સુરેશ હ. જોશી એમના એક જાણીતા લેખ રુચિ અને નીતિ પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ લેખ ખબર છે કળા અને સાહિત્યને આપણે કેવી રીતે મૂલવીએ એમાં બે મુખ્ય વસ્તુઓ, એક તો આપણી સૌંદર્યની પસંદગી જેને જોશી રુચિ કહે છે અને બીજું સમાજના નીતિ નિયમો એટલે કે નીતિ, આ બંને વચ્ચેનો જે સંબંધ છે જે ક્યારેક થોડો ગૂંચવાળો ભર્યો પણ હોય છે એની વાત કરે છે. આપણો મુખ્ય હેતુ સુરેશ જોશીના મૂળ વિચારોને સમજવાનો છે, જેમ કે કળાનું ખરું કામ શું છે, શું એણે સમાજને નૈતિકતા શીખવાડવી જોઈએ કે પછી એનો હેતુ કંઈક બીજો જ છે, અને આ બધામાં પેલી રુચિની ભૂમિકા શું, શું એ ખાલી ગમ્યું ના ગમ્યું એટલું જ છે કે એનાથી કંઈક વધારે. ચાલો આ બધા મુદ્દાઓને જરા ખોલીએ. શરૂઆત કરીએ એક સામાન્ય માન્યતાથી. આપણે ત્યાં મોટાભાગે એવું જ મનાય છે ને કે સાહિત્ય તો સમાજની વસ્તુ છે એટલે એણે સમાજનું ભલું કરવું જોઈએ, મતલબ એ નૈતિક હોવું જોઈએ. સર્જક પાસેથી આપણે બહુ અપેક્ષા રાખીએ, જાણે એ કોઈ ગુરુ કે નેતા હોય.
બરાબર. અને આ જે પ્રચલિત વિચાર છે ને એના પર સુરેશ જોશી સવાલ ઉઠાવે છે. એ બહુ સ્પષ્ટ રીતે રુચિ અને નીતિ વચ્ચેનો ભેદ પાડે છે. રુચિનો સંબંધ છે કલાકૃતિના આસ્વાદ સાથે, એનાથી જે ખાસ પ્રકારનો આનંદ મળે, રસાસ્વાદ જેને કહીએ, તેની સાથે. જ્યારે નીતિનો સંબંધ સમાજમાં આપણે કેવી રીતે વર્તીએ એના નિયમો ધોરણો એની સાથે છે. બંનેના કામ કરવાના ક્ષેત્રો એમ કે જુદા છે. આપણે ઘણીવાર પેલો સુરુચિ શબ્દ વાપરીએ છીએ, ખબર છે, જાણે સારી રુચિ એટલે બધું નૈતિક રીતે સારું જ હોય. જોશી આ જે ભેળસેળ ખાય છે ને એની સામે ચેતવણી આપે છે. એ કહે છે કે આનાથી આપણે ગેરમાર્ગે દોરાઈ શકીએ, કારણ કે બંનેના ધ્યેય અલગ છે. એટલું જ નહીં, જેને આપણે કદાચ અધમ રુચિ કહીએ, મતલબ કલાની દ્રષ્ટિએ નબળી કૃતિ, એ જરૂરી નથી કે નૈતિક રીતે પણ ખરાબ જ હોય. એ કદાચ કલાનો જે આનંદ છે, રસ છે, એમાં ઘટાડો કરનારું તત્વ હોય. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે ક્યારેક તો સર્જકનો પોતાનો જે નૈતિક આગ્રહ હોય ને એ જ કલાકૃતિના રસને, એના સૌંદર્યને નુકસાન પહોંચાડી શકે છે.
ઓહ, આ તો ખરેખર વિચારવા જેવું છે. નૈતિક આગ્રહ પણ કળાને નુકસાન કરી શકે. તો પછી જોશી આ રુચિને કેવી રીતે જુએ છે? મને લાગે છે કે ખાલી ગમ્યું ના ગમ્યુંથી કંઈક વધારે ઊંડું હોવું જોઈએ. શું એ એવી કોઈ વસ્તુ છે જે કેળવી શકાય?
ચોક્કસ. જોશી માટે રુચિ એ ફક્ત તત્કાલીન પસંદગી નથી જ, એ એક વિકસતી કેળવાતી સંવેદનશીલતા છે. કલાના જે પદાર્થો છે એના પ્રત્યેનો એક ઉત્સાહ ભર્યો પણ સાથે સાથે વિવેકવાળો માનસિક પ્રતિભાવ છે. અને એ સમજાવે છે કે સાહિત્ય દ્વારા આ રુચિ કેવી રીતે કેળવાય છે. એના માટે આપણે સર્જનની પ્રક્રિયાને સમજવી પડે. જોશી કહે છે, સર્જક જ્યારે કંઈક રચે છે ત્યારે સૌથી પહેલાં એ પોતાના રોજબરોજના વ્યવહારિક વ્યક્તિત્વનું તિરોધાન કરે છે. મતલબ કે એને થોડીવાર માટે જાણે બાજુ પર મૂકી દે છે. પોતાના અંગત ફાયદા નુકસાન, સુખ દુઃખના વિચારોથી ઉપર ઉઠે છે. પછી એ એક પ્રકારના તાટસ્થ્યપૂર્ણ તાદાત્મ્યથી સંવેદનોને ઝીલે છે. શબ્દો કદાચ ભારે લાગે પણ એનો અર્થ એમ કે લાગણીઓમાં વહી ગયા વગર પણ પૂરેપૂરી સહાનુભૂતિથી થોડા અલિપ્ત રહીને અનુભવના હાર્દ સુધી પહોંચવું. અને પછી સર્જક પોતાની કલ્પનાશક્તિ, પોતાનો અભ્યાસ, જીવનના અનુભવો અને સંસ્કારો, એ બધાના બળથી અનુભવને, એ સંવેદનને એક અદ્વિતીય, મતલબ કે યુનિક કલાત્મક રૂપ આપે છે. આ આખી જે પ્રક્રિયા છે એનો હેતુ શું? જોશી એના માટે શબ્દ વાપરે છે ચેતો વિસ્તાર.
ચેતો વિસ્તાર?
હા, ચેતો વિસ્તાર એટલે કે પોતાની ચેતનાના જે સીમાડા છે એનો વિસ્તાર કરવો, નવા રૂપોનો સાક્ષાત્કાર કરવો, અને એ રીતે જાણે આખા વિશ્વની ચેતના સાથે જોડાવાનો અનુભવ કરવો. આ એક મુખ્ય વાત છે. જોશી મુજબ કળાનો અંતિમ હેતુ ખાલી મનોરંજન કે બોધ આપવાનું નથી, પણ આપણી સમજ અને અનુભૂતિની જે ક્ષિતિજો છે એને વિસ્તારવાનો છે.
બહુ જ રસપ્રદ. ચેતો વિસ્તાર, ચેતનાનો વિસ્તાર. પણ આ તો થઈ સર્જકની વાત. હવે ભાવકનું શું? જે વાચક છે કે કલાપ્રેમી છે એને આમાંથી શું મળે?
અહીં જ વાત હજી વધુ ઊંડી બને છે. જોશીના મતે ભાવક જ્યારે કોઈ કલાકૃતિનો સાચો આસ્વાદ લે છે ત્યારે એ પણ થોડે ઘણે અંશે આ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે. એ પણ પોતાના વ્યવહારિક હિતો, પોતાના પૂર્વગ્રહો, રોજની ચિંતાઓ એ બધું ક્ષણભર માટે ભૂલી જાય છે. એ પણ તાટસ્થ્ય કેળવીને કૃતિ સાથે જોડાય છે અને સર્જકે જે પેલું અનોખું સંવેદનનું રૂપ ઘડ્યું છે એનો સાક્ષાત્કાર કરીને ભાવક પણ ચેતો વિસ્તારનો આનંદ અનુભવે છે. એની ચેતના પણ એમ કે વિકસે છે. હવે જુઓ આ પ્રક્રિયા લાંબા ગાળે શું પરિણામ લાવે. જો આપણે સારી ઉત્તમ કલાકૃતિઓ સતત વાંચીએ, જોઈએ, એના પર વિચારીએ તો ભાવકમાં એક સાક્ષીભૂત ચેતના જાગે છે.
સાક્ષીભૂત ચેતના એ વળી શું?
એક એવી માનસિક અવસ્થા છે જ્યાં વ્યક્તિ જીવનના અનુભવોને, પછી ભલે સુખદ હોય કે દુઃખદ, એના તાત્કાલિક પરિણામોથી બહુ વિચલિત થયા વગર વધુ શાંતિથી, વધુ સ્પષ્ટ રીતે એની સાચી હકીકતમાં જોઈ શકે. જાણે આપણે કોઈ નાટક જોતા હોઈએ એવા ભાવથી, પણ પૂરી સંવેદના સાથે. આનાથી જીવન પ્રત્યે આપણો સ્વીકાર ભાવ વધે છે, આપણી સંકુચિતતા ઓછી થાય છે અને બીજા લોકો પ્રત્યે સહાનુભૂતિ અને સમજણ વધે છે.
આ સાંભળીને તો એમ લાગે છે કે રુચિ કેળવવી એ તો બહુ જ ફાયદાકારક વસ્તુ છે. એ ચેતનાને વિસ્તારે, સહાનુભૂતિ વધારે, આ બધું તો ઘણું સકારાત્મક છે. પણ તો પછી પેલો મૂળ સવાલ પાછો આવે છે. જો રુચિ આટલી સારી વસ્તુ છે તો પછી એનો નીતિ સાથે, એટલે કે સમાજની નૈતિકતા સાથે સંઘર્ષ કેમ ઊભો થાય છે? આ વિરોધાભાસ જેવું કેમ લાગે છે?
બરાબર. જોશી આ સંઘર્ષના મૂળમાં રહેલી કેટલીક ગેરસમજો તરફ આપણું ધ્યાન દોરે છે. પહેલી અને કદાચ સૌથી મોટી ગેરસમજ, કળાને એના પોતાના સૌંદર્યલક્ષી માપદંડોથી મૂલવવાને બદલે આપણે બહારના માપદંડોથી માપીએ છીએ. જેમ કે આ નૈતિક છે કે નહીં, આ સમાજ માટે ઉપયોગી છે કે નહીં વગેરે.
એટલે કળાના પોતાના ધોરણોને બદલે બહારના ધોરણો લગાડવા.
હા, બીજી ગેરસમજ, કળા અને જીવન આ બેને એક જ સમજી લેવાની ભૂલ. જોશી પેલું તાજમહેલનું સરસ ઉદાહરણ આપે છે. કહે છે કે એના આરસનો ઉપયોગ ચટણી વાટવા માટે પણ થઈ શકે, પણ શું તાજમહેલની સાર્થકતા એટલી જ છે? કળાની પોતાની એક આગવી દુનિયા છે. એને વ્યવહારિક ઉપયોગિતાના ત્રાજવે તોડીએ તો એની સાથે અન્યાય થાય. ત્રીજું કારણ, કલાકૃતિની જે આંતરિક રચના છે એને સમજવામાં આપણી આળસ, આપણો પ્રમાદ. જોશી એક થોડો અઘરો શબ્દ પ્રયોગ કરે છે, અસંલક્ષિત ક્રમ સોપાન પરંપરા.
હા, એ મેં નોંધ્યું હતું. એનો શું અર્થ?
એનો સાદો અર્થ એમ કરી શકાય કે સર્જકે ભાવકને એક ચોક્કસ રસાનુભાવ સુધી લઈ જવા માટે જે સૂક્ષ્મ, લગભગ દેખાય નહીં એવા પગથિયા ગોઠવ્યા હોય છે કૃતિની અંદર, તેને સમજવાની કે તેને અનુસરવાની આપણે તસ્દી નથી લેતા. આપણે કદાચ ઉપર છલ્લું જોઈ લઈએ છીએ.
એટલે કે કૃતિને એની પૂરેપૂરી રચનામાં એના આંતરિક તર્ક સાથે સમજવાને બદલે આપણે ટુકડાઓમાં જોઈએ, અને એ પણ પાછા આપણા પોતાના નૈતિક ચશ્મામાંથી.
નીતિશાસ્ત્રમાં સંવાદ એટલે શું? જુદા જુદા તત્વો વચ્ચે વિરોધ ન હોય, બધું બરાબર ગોઠવાયેલું હોય. પણ રસાસ્વાદમાં સંવાદનો અર્થ જુદો છે. ત્યાં સંવાદ એટલે આખી કૃતિનો, કશું જ બાકાત રાખ્યા વગર, એના બધા જ પાસાઓનો સંપૂર્ણ અનુભવ. હવે જ્યારે સમાજની જે સાપેક્ષ નૈતિકતા છે, જે સમય સાથે બદલાતી રહે છે, એ કળાના કોઈ એક અંગને પકડીને એની ટીકા કરે છે, ત્યારે એ અસહિષ્ણુ બને છે. કેમ? કારણ કે એ કળાની સમગ્રતાને નથી જોતી, ખાલી એક ટુકડાને જુએ છે. અને આ સંદર્ભમાં જોશી એક બહુ જ ધારદાર અને કદાચ વિવાદાસ્પદ કહી શકાય એવી વાત કરે છે. આવી પરિસ્થિતિમાં જેની રુચિ કેળવાયેલી છે, જે સાચો સહૃદય ભાવક છે, એ કદાચ રુચિભંગ થતો અટકાવવા માટે, એટલે કે કળાના આસ્વાદનો જે અનુભવ છે એ તૂટે નહીં એ માટે સમાજની પ્રવર્તમાન નીતિનો ભંગ થતો હોય તો એ પણ સ્વીકારી લેવાનું પસંદ કરે.
બાપરે, રુચિભંગ ટાળવા નીતિભંગ સ્વીકારવો, આ તો ખરેખર બહુ મોટી વાત કહેવાય. આના પરથી એકદમ સ્પષ્ટ થાય છે કે સુરેશ જોશી કળાની સ્વાયત્તતાના, એની પોતાની સ્વતંત્રતાના કેટલા પ્રબળ હિમાયતી છે. પણ પછી એક પ્રશ્ન થાય કે જો કળા નૈતિકતાથી અલગ છે તો શું એનું પોતાનું કોઈ સત્ય હોય છે? એનું મૂલ્ય શેમાં રહેલું છે?
હા, જોશી બહુ ભારપૂર્વક કહે છે કે કળાનું પોતાનું સત્ય હોય છે, પણ એ સત્ય કોઈ બહારથી ઉછીનું લીધેલું નથી હોતું. એ નૈતિક, ધાર્મિક કે સામાજિક સત્ય નથી, એ સત્ય કલાકૃતિની પોતાની જે નિર્માણ પ્રક્રિયા છે એમાંથી જ પ્રકટ થવું જોઈએ. કલાકારે તો પ્રકૃતિ જેવી નિષ્પક્ષતા કેળવવી પડે. જેમ પ્રકૃતિ ગુલાબની સુંદર પાંખડી પણ બનાવે છે અને ઝેરી સાપ પણ, એમ કલાકારે પણ જીવનના બધા રંગોને, ભલે તે સારા ગણાતા હોય કે ખરાબ, તટસ્થતાથી જોવાના અને એને કળામાં આલેખવાના હોય છે. જુઓ ને, શેક્સપિયર ડેઝડેમોના જેવી નિર્દોષ પાત્ર પણ રચે અને ઇયાગો જેવો ખલનાયક પણ. બીજો એક બહુ મહત્વનો મુદ્દો એમણે કહ્યો, કળા વાસ્તવિકતાને રજૂ કરે છે એ ખરું, પણ એનાથી વધુ મહત્વનું એ છે કે કળાની પોતાની આગવી વાસ્તવિકતા હોય છે. આ સમજવું બહુ જ જરૂરી છે.
આગવી વાસ્તવિકતા એટલે?
જોશી પ્રખ્યાત શિલ્પકાર બ્રાન્કુશીના પંખીના શિલ્પનું ઉદાહરણ આપે છે. હવામાં ઉડતું એક જીવતું પંખી, એ એક વાસ્તવિકતા છે. અને બ્રાન્કુશીએ ધાતુમાંથી બનાવેલું ઉડવાની ગતિ અને એને ભાવને વ્યક્ત કરતું પંખીનું શિલ્પ એ બીજી વાસ્તવિકતા છે, કલાની આગવી વાસ્તવિકતા. બંને સાચા છે, પણ બંનેના સાચા હોવાનો પ્રકાર અલગ છે. આ ભેદ જ્યારે આપણે નથી સમજતા, ત્યારે જ આપણે કળા પાસે જીવનની નકલ કરવાની અપેક્ષા રાખીએ છીએ અને ખોટા પ્રશ્નો પૂછીએ છીએ.
એટલે કે કલાની દુનિયાના નિયમો જીવનની દુનિયાના નિયમો જેવા જ હોય એવું જરૂરી નથી. કલાકૃતિની પોતાની એક આંતરિક સચ્ચાઈ હોય છે, એમ કહેવા માંગો છો?
બિલકુલ. આ જ વાત તો છેક એરિસ્ટોટલે પણ સદીઓ પહેલા કહી હતી. એમને કર્યું હતું કે કવિતામાં તમે ઘોડાને ઉડતો બતાવો, એ ચાલશે, પણ જો કાવ્યરચનાની દ્રષ્ટિએ ખામીવાળું હશે તો એ નહીં ચાલે. અથવા સોનાની મૂર્તિ બનાવો, પણ જો શિલ્પના નિયમો પ્રમાણે બરાબર ઘડાઈ ન હોય તો એનું સોનું નકામું છે. મતલબ કે કળાનું મૂલ્યાંકન એના આંતરિક, કલાના પોતાના તત્વોના આધારે થવું જોઈએ, નહીં કે એની બહારની વિષયવસ્તુ કે નૈતિક સંદેશાના આધારે. જોશી, આ વાતને વધુ ધાર આપવા માટે ફ્રેડરિક નીચેના બે બહુ જાણીતા અવતરણો પણ ટાંકે છે. પહેલું, જગતનું કોઈ નૈતિક સમર્થન નથી, તેનું એકમાત્ર સમર્થન સૌંદર્યલક્ષી છે. અને બીજું, આપણી પાસે કળા છે જેથી આપણે સત્યથી મરી ન જઈએ.
ભારે વાક્યો છે.
હા, આ બંને વાક્યો એવું સૂચવે છે કે કળા આપણને જીવનની જે કઠોર વાસ્તવિકતાઓ છે એનો સામનો કરવાની અને કદાચ એને અર્થ આપવાની એક અલગ, કદાચ વધુ ઊંડી રીત આપે છે, જે રીત કદાચ પેલી શુષ્ક નૈતિકતા ના આપી શકે. જોશી એમ પણ કહે છે કે રામ્બો કે બોધલેર જેવા કવિઓ, જેમને ઘણીવાર વિવાદાસ્પદ ગણવામાં આવે છે, એમના સાહસિક પ્રયોગો પાછળ રહેલી અનુભૂતિની જે તીવ્રતા છે, જે સચ્ચાઈ છે, એને સમજવી જોઈએ. એમને ખાલી અનૈતિક કહીને કાઢી નાખવા એ સંસ્કારિતા નથી.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે સુરેશ જોશીનો જે મુખ્ય તર્ક છે એને એકદમ ટૂંકમાં કહેવો હોય તો શું કહી શકાય? આખા લેખનો સાર શું?
કળાના ક્ષેત્રમાં પોતાના સ્વતંત્ર સિદ્ધાંતો પર કામ કરે છે. આ સિદ્ધાંતો સમાજની જે પ્રવર્તમાન નૈતિકતા છે, એટલે કે નીતિ, એના સિદ્ધાંતોથી અલગ છે. અને કળાના મૂલ્યાંકન માટે ઘણીવાર આ રુચિના સિદ્ધાંતો નીતિ કરતાં વધુ મહત્વના બની રહે છે. અને રુચિ કેળવવાનો, કલાનો આસ્વાદ લેવાનો જે અંતિમ હેતુ છે એ છે ચેતો વિસ્તાર, આપણી ચેતના, આપણી સમજણ અને આપણી સહાનુભૂતિનો વિકાસ. આ જ કળાનું સાચું પ્રયોજન છે જોશી મુજબ.
એટલે ટૂંકમાં, કળાને સમજવા માટે આપણે આપણા નૈતિકતાના ચશ્મા થોડી વાર માટે ઉતારી દેવા પડે અને કલાકૃતિની જે પોતાની દુનિયા છે એમાં પ્રવેશવાની તૈયારી રાખવી પડે. એની સુંદરતા, એની રચના, એના ભાવોને એના પોતાના સંદર્ભમાં જોવાનો પ્રયત્ન કરવો પડે.
તેના આંતરિક કલાગત માપદંડોથી જ થવું જોઈએ. તેની જે આગવી વાસ્તવિકતા છે, એનું જે આગવું સત્ય છે, એને આપણે સ્વીકારવું જોઈએ. કોઈ સંકુચિત અને સમય સાથે બદલાતી રહેતી નૈતિકતાના આધારે કલાના પ્રયોગો કે અભિવ્યક્તિને દબાવી ન દેવી જોઈએ. જોશીએ એ પણ યાદ અપાવે છે, જુઓ, કે આપણી ભારતીય પરંપરામાં પણ કાવ્યશાસ્ત્રે રસને, એટલે કે કાવ્યમાંથી મળતા આનંદને, સામાજિક નીતિ નિયમો કરતાં હંમેશા ઊંચું સ્થાન આપ્યું હતું. જુગુપ્સા એટલે કે બીભત્સ જેવા ભાવોને પણ રસ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. આ બતાવે છે કે કળા જીવનના દરેક પાસાને આવરી લે છે અને રુચિની દુનિયા કદાચ નીતિની દુનિયા કરતાં વધુ વિશાળ અને વધુ સમાવેશી હોઈ શકે છે.
આ આખી વાતચીત પછી સુરેશ જોશીએ આપણને એક છેલ્લો વિચાર આપે છે જે મને લાગે છે કે ફક્ત કળા પૂરતો સીમિત નથી. એ કહે છે, અલ્પને ભૂમાના સંદર્ભમાં જોતા શીખવું, એટલે કે નાની કદાચ તુચ્છ લાગતી વસ્તુઓમાં પણ વિશાળતાના, કોઈક ઊંડા અર્થના દર્શન કરવા. આ એક કલાત્મક દ્રષ્ટિ છે. કોઈપણ વ્યક્તિ વસ્તુ કે ઘટનાને તાત્કાલિક ઉપયોગિતા કે નૈતિક લેબલ લગાવી દેવાને બદલે એના વ્યાપક સંદર્ભને, એના આંતરિક સૌંદર્યને, એના ઊંડાણને સમજવાનો પ્રયાસ કરવો. અને અહીં આપણા સૌ માટે વિચારવા જેવો મુદ્દો એ છે કે જો આપણે આ સૌંદર્યલક્ષી દૃષ્ટિકોણ, એટલે કે તાત્કાલિક ચુકાદો આપવાને બદલે ઊંડાણને સંબંધોને સમજવાનો પ્રયાસ જીવનના બીજા ક્ષેત્રોમાં પણ અપનાવીએ, તો આપણા સંબંધોમાં, સમાજની ઘટનાઓ પ્રત્યે, અલગ અલગ વિચારો પ્રત્યે, શું આ દૃષ્ટિ આપણને વધુ સહિષ્ણુ, વધુ સમજુ અને કદાચ એમ કે વધુ સારા મનુષ્ય ન બનાવી શકે? આ એક વિચાર સાથે સુરેશ જોશીના ગહન વિચારોની આપણી આ સફર અહીં પૂરી કરીએ છીએ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.